તારીખ 28/2/1996 શ્રી સમયસર ગાથા 232-235 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238.
પ્રતિ સમય પ્રતિ ક્ષણ સર્વ પ્રકારના ઉદયમાં નિર્જરા કરે છે, આત્મશુદ્ધિ વધારતો જાય છે. એ પ્રકરણ ચાલે છે. હવે ઊંઘ દ્રષ્ટિ અંગે, અમૂંઢ દ્રષ્ટિ એટલે મૂંઢ દ્રષ્ટિ. મૂંઢતા કોને કહે છે? કે મોહને લઈને, દર્શન મોહને લઈને જીવ પોતે પોતાને નુકસાન કરે એને મૂંઢ કહેવામાં આવે છે. મૂંઢ કહીએ તો ચાલુ ભાષામાં આપણે મૂર્ખ કહીએ છીએ, શાસ્ત્ર ભાષામાં એને મૂંઢ કહીએ છીએ. હિત અહિતના વિષયમાં જેની મતિ મૂંઢાઈ ગઈ છે તેને મૂંઢ કહે છે. મતિ બિડાઈ ગઈ છે, મૂંઢાઈ ગઈ છે એટલે બિડાઈ ગઈ છે એને મૂંઢ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ મૂંઢ હોતા નથી. જોકે જ્યારથી મુમુક્ષુતા આવે છે કોઈ પણ જીવને, ત્યારથી તેનો વિવેક જાગૃત થાય છે. પ્રથમ જ સંસાર જીવતો નથી અને સંસારથી પાર જઈને આત્મકલ્યાણ કરી લેવું છે. સંસારની અનુકૂળતા પ્રતિકૂળતાઓને અવગણીને ગણકાર્યા વિના આત્મકલ્યાણ કરી લેવું છે એવો જે વિવેક, એ વિવેકપૂર્વક તો મુમુક્ષુતાનો પ્રારંભ થાય છે. મુમુક્ષુતાની શરૂઆત તો ત્યાંથી થાય છે, આવા વિવેકથી. પછી તે મુમુક્ષુતા વર્ધમાન થાય છે તેજ ભાવનાથી, અને ઉત્કૃષ્ટ મુમુક્ષુ દશા સુધીમાં તો ઘણી આત્મજાગૃતિ અને ઘણો વિવેક પ્રગટ થયા પછી આગળ વધીને સમ્યક દ્રષ્ટિ થાય. એટલે સમ્યક દ્રષ્ટિને મૂંઢપણું હોય એ કલ્પી શકાતું નથી, એ અમૂંઢ દ્રષ્ટિના ધારક છે. કેમ કે આટલા પ્રોસેસમાંથી પસાર થયા પછી જેમને મહાવિવેક પ્રગટ્યો છે, શું કહેવાય, જેમને મહાવિવેક પ્રગટ થયો છે એવા સમ્યક દ્રષ્ટિને મૂંઢપણું હતો નહી, એ વિષય છે. આપણે પણ તત્વનું, આપણે તત્વાનુશીલનમાં આઠે અંગ લીધા છે અને આઠે અંગની અંદર સમ્યક દ્રષ્ટિનું નિશ્ચય અંગ, સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર અંગ અને સમ્યક દ્રષ્ટિ થવા યોગ્ય એવા મુમુક્ષુનો અષ્ટાંગ અનુસરતું પરિણમન, આઠે અંગને અનુસરતું એવું મુમુક્ષુ ભૂમિકાનું પરિણમન કેવું હોય, એ ત્રણેય અંગની વાત આઠે અંગ વાંધી દીધી. જો હવદી અસમુંઢો ચેદા શબ્દિથી સબ ભાવેશો, શું ખલુ અમૃદિથી સમાધિથી મુણે દવો.
તમા ગીત
સમજે છે ત્રિતા સર્વભાવોમાં અમૂઢ છે, એટલે કે યથાર્થ દ્રષ્ટિવાળો છે. અહીંયા યથાર્થ શબ્દનો પ્રયોગ કર્યો છે, આમ તો સમ્યક દ્રષ્ટિ છે, પણ સમ્યક દ્રષ્ટિ તે જ યથાર્થ દ્રષ્ટિ, અને યથાર્થ દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ. મોક્ષની ભૂમિકામાં સમ્યક શબ્દ નથી વપરાતો, યથાર્થ શબ્દ વપરાય છે. અને સમ્યક દર્શન થયા પછી તે જ યથાર્થતા સમ્યકત્વનું નામ પામે છે. એ ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણે. ટીકા, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, આ કારણ આઠે આઠ અંગમાં આપ્યું છે. આઠે અંગનું કારણ એક છે કે ટંકોત્કીર્ણ એટલે ન મટે એવું એક જ્ઞાયક ભાવમયપણું. આ શબ્દ બધામાં છે, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણું. પોતે પોતાને એક અભેદ જ્ઞાયક ભાવમયપણે અનુભવતો હોવાને લીધે બધાય ભાવોમાં મોહનો તેને અભાવ ભાવ છે, કોઈ પણ ભાવોમાં એને મોહ થતો નથી. પુણ્યના ભાવોમાં મોહ થતો નથી, પાપના ભાવોમાં મોહ થતો નથી, અને પૂતગળ પરમાણુના કોઈ પણ પર્યાય ભાવોમાં પણ એને મોહ થતો નથી. બધાય ભાવોમાં મોહનો અભાવ હોવાથી અમૂઢ દ્રષ્ટિ છે, તેથી તેને મૂંઢ દ્રષ્ટિકૃત બંધ નથી, પરંતુ નિર્ધરાજ તેને, એટલે દ્રષ્ટિ મૂંઢાવાને કારણે જે આવરણ આવે બંધ થાય, એ પ્રકાર સમ્યક દ્રષ્ટિને બંધ ન થતો નથી. એમાં શું છે કે પોતાનો અનુભવ અંગે છે, સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને સંકોત્કિરણ એક જ્ઞાયક ભાવમયપણે નિરંતર અનુભવે છે. હું તો જ્ઞાયક ભાવે રહું છું, જ્ઞાયક ભાવથી હું અભેદ તન્મય છું, એક છું, અભેદ છું, અને એ કોઈ કાળે મટે એવું નથી. મારા જ્ઞાયક ભાવને કોઈ મટાડી શકે એવું નથી. જેમ ટાંકણાથી કોતરેલું હોય તે ઉપસીને બહાર આવે, એમ મારો જ્ઞાયક ભાવ ઉપસીને બહાર આવે છે. ઉર્ધ છે ને, ઉર્ધતાના એવું 438માં એટલો ઉર્ધ છે, એટલો ઉર્ધ છે, આગળ છે કે એના સદભાવમાં જ બધી બધાની વિદ્યમાનતા જણાય છે. આખું જગત છે એ પોતાની વિદ્યમાનતાને લઈને છે, નહીં તો હોવું નહીં, એવું કાંઈ લેવા દેવા નથી. એવું જે પોતાનું સ્વરૂપ છે, એ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવને લીધે કોઈ પણ ભાવોમાં, કોઈ પણ દ્રવ્યોના ભાવોમાં, સ્વદ્રવ્યો કે પરદ્રવ્યો, ક્યાંય પણ મૂંઢતા થતી મતી બીડાતી નથી. ભિન્ન જ્ઞાનમય પણ રહે છે, અને તેથી સર્વથી જુદો પડીને નાતા ભાવે રહીને બધું મફતમાં બેઠો બેઠો જગતની લીલા જોવે છે. ક્યાંય પણ એ પોતાને નુકસાન કરતો નથી. નાયક ભાવ કયો કે ત્રિકાળી કયો? નાયક ભાવમાં અહંભાવ કયો, પોતા પોતાનો અનુભવ કયો, સ્વસ્વરૂપાનુભવ કયો, એ નિરંતર હોવાથી, ચાલુ હોવાથી કોઈ પણ વિકૃત ભાવોના અંશ છે એમાં પણ નહીં, અને પૂતગળ પર્યાયો છે એમાં પણ નહીં. ક્યાંય પણ વ્યામો થતો નથી કે આ ઠીક છે ને આ ઠીક છે, કેમ કે હું જ્ઞાન તત્વ હોવાથી, નાયક પણ હોવાથી મને શું સંબંધ છે, કેમ કે હું તો ભિન્ન રહી જાઉં છું, એટલે મને તો કોઈ સંબંધ થતો નથી. એવા પોતાના અસંગપણામાં સદાય રહેતો સમ્યક દ્રષ્ટિ નિર્જરાજ કરે છે. અજ્ઞાન ભાવે બાંધેલા પૂર્વકર્મોનો ઉદય આવે છે, પણ એ ઉદયમાં ક્યાંય ફસાતા નથી, મૂંઢાતા નથી. નિર્જરા કરે છે કે વિશેષ આનંદ કરે છે. ના, શુદ્ધ ભાવ નહીં, નાયક ભાવમાં પણ નહીં. નાયક ભાવ કહો, શુદ્ધ ભાવ કહો, એમાં કાંઈ, એ તો વિવેકવાળો ભાવ છે. મૂંઢપણું તો વિકારી ભાવોમાં થાય અને અન્ય દ્રવ્યમાં ભ્રાંતિ થાય કે આ મને ઠીક છે, આ મને સારું લાગે છે, એમાં મૂંઢપણું થાય. બાકી ક્યાંય મૂંઢપણું થવાનો અવસર નથી. ભાવાર્થમાં સાદી ભાષામાં પંડિત જયચંદ્રજી સ્પષ્ટ કરે છે, સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. સર્વ પદાર્થોમાં સ્વને સ્વ જાણે છે ને પરને પર જાણે છે, અને જેવા છે તેવા જાણે છે, કાંઈ કલ્પના કરતા નથી. યથાર્થ જાણવું એનો અર્થ શું? યથા એટલે જેવા છે તેવા, અર્થ એટલે ભાવો પદાર્થો. પોતાના પ્રયોજનને ચૂક્યા વિના, પોતાને નુકસાન કર્યા વિના, અને કોઈ પણ જાતની કલ્પના કે વિપર્યાસ કર્યા વિના જેમ છે તેમ જાણે છે. સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. તેને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. શું છે? એમને રાગ નથી, દ્વેષ નથી અને મોહ પણ નથી. ચારિત્ર મોહને તો અહીંયા ગણતા જ નથી. દર્શન મોહપૂર્વક જે રાગ દ્વેષ અને દર્શન મોહના પરિણામ થાય એનો તો અભાવ થઈ ગયો છે. પેલા છે એનાથી ભિન્ન પડી ગયા છે. ચારિત્ર મોહના છે પરિણામો એનાથી ભિન્ન પડ્યા છે, એને સ્વ સ્વરૂપમાં ભેળવતા નથી. તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. કોઈ પદાર્થ માં કલ્પના કરતા નથી, મારાપણું કરતા નથી, કરતાપણું કરતા નથી, ભોગતાપણું કરતા નથી, કે સુખ બુદ્ધિએ આધાર બુદ્ધિએ એને જોતા નથી. ચારિત્ર મોહના ઉદયથી ખુલાસો કરે છે કે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે. ચારિત્ર મોહના ઉદયથી ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે, એમ કે મને નહીં ફાવે, એમ નહીં કરો મને નહીં ફાવે એમ કે, એવા ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને એ ભાવોનો પોતે કરતા થતો નથી. એ ઉદયના ખાતામાં નાખી દીધા છે. એ ઉદય આવ્યો ને ગયો, હું જ્ઞાયક પણ એમને એમ રહી ગયો, મારો ઉદય ને હું એમાં એમ આવતા નથી. ભિન્ન રહીને ઉદયને જાણે છે અથવા ભોગવે છે જેમ કહો તેમ, પણ એમાં પોતાપણું કરતા નથી, તન્મય થતા નથી. તે ભાવોનો પોતે કરતા થતો નથી, તેથી તેને મૂંઢ દ્રષ્ટિકંત કૃત બંધ થતો નથી. એટલે કે પરદ્રવ્યના ઉદયમાં મૂંઢાતા નથી, મૂંઢાતા નથી, ઊંઢાઈ જતા નથી. શું એટલે? પરદ્રવ્યની મૂંઝવણ એમને આવતી નથી. ગમે એવું ઉદય દેખાય, ઉદયનો દેખાવ ગમે તેવો હોય, પણ ક્યાંય મૂંઝવણ ન થાય. અંતરંગમાં જ્ઞાન સમાધાનપણે વર્તતું હોવાને લીધે, ઉપાધિમાં પણ સમાધિ વર્તતી હોવાને લીધે, કોઈ પણ દેખો ઘણા પત્રોમાં એ શબ્દો અત્રે ઉપાધિ છે અને સમાધિ પણ છે, એટલે ક્યાંય મૂંઝાય નહીં. ઉદય તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો અજ્ઞાનીઓને આવે તેવો જ જ્ઞાનીઓને આવે. પણ ક્યાંય મૂંઝાતા નથી. અને જગતના જીવોને ગમે તેટલી અનુકૂળતાઓ હોય તો પણ તે મૂંઝાયેલા પડ્યા છે. એ શબ્દ વાપર્યો છે. જગતના જીવો તો મૂંઝાયેલા પડ્યા છે, બધા એને મૂંઝવણ છે, સમાધાન થતું નથી. એટલે અહીંયા મૂંઢ દ્રષ્ટિકર્ત બંધ થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ લઈને ખરી જતી હોવાથી જે જે ઉદય આવે છે પ્રકૃતિનો, તે પ્રકૃતિ રસ એટલે ફળ દઈને ખરી જતી હોવાથી નિર્જરાજ થાય છે. પ્રતિ સમયે નિર્જરા કરી રહ્યા છે. કેવી નિર્જરા કરી રહ્યા છે કે ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણીનો અર્થ શું થાય છે? આપણે નથી કહેતા બે ગુણ્યા બે, પાંચ ગુણ્યા પાંચ, એને સ્ક્વેર કહે છે અંગ્રેજીમાં. એ રેસ ટુ એ, એ સ્ક્વેર, બી રેસ ટુ બી, બી સ્ક્વેર, એવી રીતે. એમ પહેલા સમયે જે નિર્જરા થાય એથી ગુણ શ્રેણી નિર્જરા બીજા સમયે, પછી એથી ગુણ શ્રેણી નિર્જરા, પછી એમ ગુણ શ્રેણી નિર્જરા થતી હોય છે. એ રીતે સમ્યક દ્રષ્ટિને ક્યાંય મૂંઢતાકૃત બંધ થતો નથી. હવે ઉપગુહન ગુણની ગાથા કહે છે. ઉપગુહન એટલે પોતાના ભાવોને, શુદ્ધતાને વધારવી અને પોતાના જે દોષો છે એ દોષા, બે રીતે એનો અર્થ થાય છે. હા, પોતાના દોષો છે એ દોષોને ઘટાડવા, શુદ્ધતાને વધારવી અને દોષોને ઘટાડવા. અહીંયા ભક્તિનું પ્રકરણ ચાલ્યું છે. ઉપગ્રહમાં ભક્તિની વાત લીધી છે. જો સિદ્ધ ભક્તિ જૂતો ઉવગુણો દુષભ બ્રહ્માણમ, તો ઉવગુણકારી સમાધિથી ગુણી લેવો. આત્મા કહો તો સમ્યક દ્રષ્ટિ સિદ્ધની એટલે શુદ્ધાત્માની ભક્તિ છે, ભક્તિ સહિત છે. વ્યવહારે સિદ્ધ પરમાત્માને નિશ્ચયથી પોતાનો શુદ્ધ સિદ્ધાત્મા તેની ભક્તિ સહિત છે. અને પરવસ્તુના સર્વધર્મોને ગોપવનાર છે, અર્થાત રાગાદી પરભાવમાં જોડાતો નથી. દોષોને ગોપવે છે એ ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે સમસ્ત આત્મક શક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, જો ટીકામાં સિદ્ધ ભક્તિનું નામે નથી લીધું, ટીકામાં અમૃતચંદ્રાચાર્ય નથી લીધું, એ વાત એકદમ નિશ્ચિતની વાત કહે છે ને પોતે, એટલે વ્યવહારની વાત નથી. આત્માની ભક્તિ કરે છે, આત્માની ભક્તિ કરે છે એટલે આત્માનો મહિમા કરે છે, આત્માનો મહિમા કરે છે એટલે આત્માની શક્તિ છે એ પર્યાયમાં વૃદ્ધિગત થતી જાય છે, એમ સીધું કહે છે. કે પોતે જ્ઞાયક ભાવમય પણ એ પોતાને નિરંતર અનુભવ કરતો હોવાથી, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, પોતાની આત્મશક્તિઓને વધારતો જતો હોવાથી, અવસ્થામાં આત્મશક્તિઓ વિકાસ પામતી હોવાથી, ઉપગ્રહક અથવા આત્મશક્તિનો વધારનાર છે. ઉપગ્રહણના બે અર્થ થાય છે, ઉપગ્રહણ અને ઉપગ્રહણ, એમ બે અર્થ થાય છે. ઉપગ્રહક શબ્દ અહીંયા લીધો છે. અમૃતચંદ્રાચાર્ય મૃદુણામ ઉપગ્રહ કહો, સમસ્ત આત્મશક્તિ નામ ઉપગ્રહણાત્ ઉપગ્રહ કહું, ઉપગ્રહણથી ઉપગ્રહક છે, ઉપગ્રહણ કરતો હોવાથી તે ઉપગ્રહક છે એમ લીધું છે, અર્થાત આત્મશક્તિનો વધારનાર છે. તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી અર્થાત મંદતાથી થતો બંધ નથી, પરંતુ નિર્ગ્રહ છે. મંદતાનો બંધ નથી લીધો અહીંયા. કેમ કે જેટલી પોતાની શક્તિ અથવા પુરુષાર્થ ખુલે છે તો પૂરેપૂરી શક્તિ આત્મહિતમાં લગાવે છે, પ્રમાદ કરતા નથી. એટલા માટે પ્રમાદ નથી કરતા, માટે શક્તિની દુર્બળ સાથે થતો બંધ એમને નથી. એ ભૂમિકામાં બરાબર એ પોતાનું કામ કરે છે. તેથી તેમને ક્યારેય એવું લાગતું નથી કે હું મોક્ષમાં મળો જઈશ તો, એવું સમાધાન થતું નથી. બરાબર પોતાની ભૂમિકામાં પુરુષાર્થ કાર્ય કરે છે. પુરુષાર્થ કાર્ય ન કરે તો સમ્યક દર્શનની દશા પણ રહેવી મુશ્કેલ છે. ખરેખર તો સમ્યક દર્શન થવામાં જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ કરતાં સમ્યક દર્શન ટકવામાં વધારે પુરુષાર્થ છે. એટલું જ નહીં, એ પુરુષાર્થ વધતો વધતો ઉપરના ગુણસ્થાનમાં જશે. જો વધતો ન હોય તો ઉપરના ગુણસ્થાનમાં કેવી રીતે જાય? કોઈ પણ ગુણસ્થાનનો સાધક તેના તે ગુણસ્થાનમાં ત્યાં ને ત્યાં પડ્યો રહેતો નથી. તેના તે ગુણસ્થાનમાં પણ તે આગળ વધતો જ જાય છે. જગતની બધી ઉત્કૃષ્ટ ત્રણ ભૂમિકા લે, પણ એ પ્રતિ સમય આગળ મુનિ દશા હોય તો મુનિ દશામાં પણ આગળ વધતો જાય. કેમ કે શુદ્ધિની વૃત્તિની વૃદ્ધિને નિદ્રા ચાલુ છે કે નહીં? ચાલુ છે. એનો અર્થ કે આગળ વધે છે, અશુદ્ધિ ઘટતી જાય છે અને શુદ્ધિ વધતી જાય છે, અને કોઈપણના ગુણસ્થાનમાં આવે. આ પ્રોસેસ ચાલુ જ છે ગુણસ્થાનની અંદર. એક ગુણસ્થાનના અનેક સાધનો સાધકો હોય તો પણ બધા એક સરખા તારતમ્યતા એ નથી. ગુણસ્થાન અપેક્ષા એ એક સરખા ગુણસ્થાન કહીએ કે મુનિઓ જેટલા છે તે બધા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં, સમ્યક દ્રષ્ટિઓ છે તે બધા ચોથા ગુણસ્થાનમાં, શ્રાવકો છે તે બધા પંચમ ગુણસ્થાનમાં, પણ બધાની એક સરખી સ્થિતિ હોતી નથી. એક ગુણસ્થાનના તારતમ્ય ભેદે અસંખ્ય ભેદ છે. કેટલા? એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ. પછી સાતમું ક્ષણ માત્રમાં 5 સેકન્ડ આવતું હોય તો એના અસંખ્ય ભેદ. આઠમું, નવમું, દસમું, બારમું જે અંતર્મૂર્તમાં પૂરા થવાવાળા 4-5 ગુણસ્થાન છે, બધા એના એક એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે. તારતમ્યતા એવો પ્રકાર છે. એટલે સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે અને એ પોતાના એકની ગુણસ્થાનમાં પણ શુદ્ધ ભાવાર્થ. સમ્યક દ્રષ્ટિ ઉપગુહન સહિત છે, ઉપગુહન ગુણ સહિત છે. ઉપગુહન એટલે ગોપવવું તે, સંતાડવું તે. પણ અહીં નિશ્ચયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી, તેથી તે સર્વ અન્ય ધર્મોને ગોપવનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. એ પરદ્રવ્યના દોષો છે એને ગોપવે છે એમ કહે છે, અને પોતાના ગુણોને વધારે છે. એ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે. અહીંયા અરિહંત ને ગુરુ અને શાસ્ત્ર ની ન લીધા, કેમ કે આત્મા લેવો છે ને, નિર્જરાનો અધિકાર છે એટલે પોતાના શુદ્ધાત્મામાં જોડાય છે, એ જ સિદ્ધ છે. હા, પોતે જ સિદ્ધ છે. એ તો ભાવ ભાષણના પ્રકરણમાં આપણે આવી ગયું કે કેવો ભાવ ભાષે છે પોતાનો, 14 ગુણસ્થાનથી પાર સિદ્ધ પદ સ્વરૂપ સાક્ષાત પોતે છે એવું ભાસવા લાગે, એવું ખીલ થવા માંડે, ત્યારે લાગવા માંડે, ત્યારે એમ સમજવું કે ભાવ ભાષણ કેવું છે. પછી હું ફલાણો મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, એવું જે લાગતું હતું એ બધું બંધ થઈ જાય. કેમ કે એથી બીજું લાગવા માંડ્યું. શું લાગવું એ સવાલ છે, શું વિચારવું એ સવાલ નથી, અહીંયા લાગવું એમ વાત છે. એટલે સમ્યક દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપમાં ઉપયોગને જોડે છે, અને જ્યાં ઉપયોગ સ્વરૂપમાં જોડાયો, સિદ્ધ ભક્તિમાં જોડાયો, ત્યાં અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ જ ન રહી, દ્રષ્ટિ ખરાશ થઈ ગઈ બીજે છે. તેથી તે સર્વ અન્ય ધર્મોને ગુનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ ઉપગ્રહણ છે. ઉપગ્રહણ અને ઉપગ્રહણ, ઉપગ્રહણ પણ છે. ઉપગ્રહણ એટલે વધારવું તે. સમ્યક દ્રષ્ટિએ પોતાના ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વશક્તિઓ વધે છે. આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપગ્રહ ગુણવાળો છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી થતો હતો તે થતો નથી, મૃત્યુમાં જ ગુરુબળથી એ પ્રકાર હવે રહ્યો નથી એમ કહેવું છે. મોક્ષમાં પ્રયત્નવાન થયો હતો પણ પર્યાપ્ત માત્રામાં પુરુષાર્થ નહોતો, એટલે બંધ થતો હતો, એકત્વ થતું હતું. હવે પરભાવને પરદ્રવ સાથે એકત્વ થતું નથી, કેમ કે પુરુષાર્થ પૂરેપૂરો બરાબર ચાલે છે. નિર્જરાર્થ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય હોય છે ત્યાં સુધી નિર્બળતા છે, એટલે ઉપરના ગુણસ્થાનોની અપેક્ષા એ નિર્બળતા ગણીએ છીએ, પણ મોક્ષુપણાની અપેક્ષા એ નિર્બળતા ગણતા નથી. બે વાત ચોખ્ખી કરી છે જયચંદજીએ. ઉપરના ગુણસ્થાનની અપેક્ષાએ નિર્બળતા કહીએ છીએ, એ ટોડરમાંથી સ્પષ્ટતા કરી છે, જે ગોમઠ સારની ટીકા લખી સમ્યક જ્ઞાન ચંદ્રિકા, એમાં કહ્યું કે સમ્યક દ્રષ્ટિને અવિરતી એટલા માટે કહીએ છીએ કે પાંચમા ને છઠ્ઠા ગુણ સ્થાન જેવી વીરતી નથી, માટે પણ એ નિરસ નથી, વૈરાગ્યવંત નથી, એમ કઈ નથી. એ તો ઉપરના ગુણ સ્થાનોની અપેક્ષાએ અવીરતીનું નામ પાડ્યું છે. ત્રણ પ્રકારના સમ્યક દ્રષ્ટિ લીધા, અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને સર્વ વિરત સમ્યક દ્રષ્ટિ. આમ ત્રણ પ્રકાર લીધા છે. એટલે જ્યાં સુધી અંતરાય નો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે, તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી. અભિપ્રાય નો રોલ બહુ મોટો છે કોઈ પણ જીવના પરિણમનમાં. એના અભિપ્રાયથી માપ કાઢવું જોઈએ, એનો અભિપ્રાય શું છે. કોઈ પણ પ્રકારનું વાણી, વર્તન, ચેષ્ટા કાંઈ પણ હોય તો એની પાછળ અભિપ્રાય શું છે, એના ઉપર આખો આધાર રહેલો છે. કહે છે કે નિર્બળતા છે ઉપરના ગુણસ્થાનની અપેક્ષા એ વિચારો તો, પણ અભિપ્રાયમાં બિલકુલ નિર્બળતા નથી. તે પોતાની શક્તિ અનુસાર એટલે જેટલો પુરુષાર્થ ઉગેડ્યો છે તદ અનુસાર કર્મ કાળે એક સમયમાં પૂર્ણ શુદ્ધ થવાતું હોય તો કોઈ સમ્યક દ્રષ્ટિને બીજો સમય જોઈતો નથી. માટે એ ઉપગુણ અંગ વાળા છે એવા અભિપ્રાય વાળા હોવાથી તે ઉપગુણ અંગ વાળા છે એમ. અને પોતાના આત્મશક્તિને વધારતા જાય છે પુરુષાર્થથી, એટલે એમની નિર્જરાજ છે અને મંદતાકૃત બંધ થતો નથી. એને મુમુક્ષુની ભૂમિકાનો અવાજ વિશે કહેવો. હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે. સ્થિતિ કરવી, ટકવું મોક્ષ માર્ગમાં ટકે છે, ટકે છે અને બીજાને ટકાવે છે, બે કામ થાય છે એમને. કેમ કે સ્વપર હિતકારક માર્ગ છે, પોતાનું પણ હિત સાધે છે અને બીજા જીવને હિત સાધવામાં એ નિમિત્ત થાય છે. ઉમગમ ગચ્છંતમ સંગમ અપી મગ્ગે ઠવેદી જોચેદા સૌષધિકરણા જુતો સમાધિ થી મુણે દવો. ચેતીતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે. જે ચેતીતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને માર્ગમાં ટકાવે છે, સ્થાપે સ્થાપે છે. ઉન્માર્ગે જતા નથી, અન્ય સંપ્રદાયનું શાસ્ત્ર વાંચે, ઉન્માર્ગે જતા નથી. અન્ય સંપ્રદાયના વિદ્વાનો કે સાધુઓ સાથે તત્વ ચર્ચાનો પ્રસંગ પડે, કે હું માર્ગે જતા નથી અથવા વર્તમાન કાળમાં એમ ગણો કે જૈન ધર્મ છે એનું કદ બહુ નાનું રહ્યું છે, અને અન્ય જે ઉન્માર્ગો છે, શું છે બાકી બધા ઉન્માર્ગો છે, જૈન માર્ગ સિવાયના બધા જ ઉન્માર્ગ છે, જેટલા સંપ્રદાયો ચાલે છે, અને એનું કદ બહુ મોટું છે. આજે જૈન ધર્મનું કદ બહુ નાનું થઈ ગયું છે, કરોડોમાં અબજોમાં એકાદ સમય દ્રષ્ટિ છે, છ બધમાં છ સમય દ્રષ્ટિ કાઢવા મુશ્કેલ છે, છ બધની વસ્તી છે ને ત્યારે એવી પરિસ્થિતિમાં ધર્મ એટલો બધો અલ્પતાને પામ્યો હોવા છતાં પણ પોતે ઉન્માર્ગે જતા નથી ને બીજાને ઉન્માર્ગે જવા દેતા નથી, પોતે પોતાના જૈન માર્ગમાં સ્થિતિ કરે છે ને બીજાને પણ સ્થિતિ કરાવે છે, પોતે સ્થિતિ કરે છે તે નિશ્ચય છે ને બીજાને કરાવે છે વ્યવહાર છે. તદનુસાર મુમુક્ષુ જીવ પણ પોતે આત્મકલ્યાણના માર્ગે આગળ વધે ને બીજાને વધવામાં નિમિત્ત થાય, પોતે આગળ વધે ને બીજાને પાછળ જવામાં નિમિત્ત થાય એમ નહીં, ઠીક આગળ વધવામાં નિમિત્ત થાય. એનું નામ આદર્શ કહેવાય, પોતે પણ આગળ વધે અને બીજાને પણ આગળ વધવામાં એનો આદર્શ જોઈને બીજાને પણ પ્રેરણા થાય. જો કેવા ગુણવાન છે આપણે પણ એના જેવા થવું છે, એને એવી ભાવના થાય કે આપણે પણ એના જેવા થવું છે. બહુ આદર્શ શિષ્ય હતા એમના, કેવા હતા આદર્શ શિષ્ય હતા. જે છે તે ત્યાં ઉન્માર્ગ જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણ યુક્ત સ્થિતિકરણ ગુણ સહિત સમય દ્રષ્ટિ જાણવો. કેમ એમ થાય છે? પોતે માર્ગમાં સ્થિતિ કરીને બીજાને પણ સ્થિતિ કરાવે, કે કારણ કે સમય દ્રષ્ટિ ટંકોદ કિરણ એક નાયક ભાવમય પણ આને લીધે, આ કારણ છે. બધામાં કારણ તો એક જ છે, આઠે આઠ ગુણમાં એક જ કારણ છે, ગુણ આઠ છે, ગુણના ભેદ આઠ છે, સાધનાનો ભેદ એક જ છે. આઠ માર્ગ નથી, આઠ પદ્ધતિ નથી, આઠ પાસા છે, એક પદ્ધતિના અનેક પાસા છે, પદ્ધતિ એક છે. એ તો એમણે સૂત્ર આપ્યું છે, એક હોય ત્રણ કાળમાં પરમારસનો પંથ. એ તો ઘણી વાર ગાથા બોલતા બોલતા અમૃત વર્ષારે પંચમ ગુણવંતા જ્ઞાની કૃપા પ્રત્યે બહુમાન કરતા, ત્યારે એમ કે ઘરે ગુણવંતા જ્ઞાની આત્મસિદ્ધિની ગાથા બોલે અને બોલે કે ગુણવંતા જ્ઞાની અમૃત વર્ષારે પંચમ કાળમાં, અંદર અમૃત વર્ષે છે ને એટલે અમૃત વર્ષે આ પંચમ કાળમાં, આવો પંચમ કાળ છે તો પણ આનંદ અમૃત અંદર વર્ષે છે, અને બહારમાં એમની વાણીની વચનામૃતની ધોધમાર વર્ષા વર્ષે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે જો પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય, માર્ગ એટલે સમ્યક દર્શનજ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ, તો તેને માર્ગમાં સ્થિતિ કરતો હોવાથી સ્થિતિકારી છે, એ સમ્યક દર્શનજ્ઞાન ચારિત્ર છે તે ચ્યુત થતા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયની સ્થિતિ ચાલુ રહે છે, ત્યાંથી ચ્યુત થતા નથી. તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે બંધ થતો નથી, પરંતુ નિર્જરાજ છે. એટલે માર્ગથી ચ્યુત થવાથી જે બંધ આવરણ આવે મિથ્યાત્વાદીનો, એ આવરણ એમને આવતું નથી. બીજા સામાન્ય આવે એની એ ગણતરી નથી. માર્ગથી ચ્યુત થવાને લીધે જે બંધ થતો થવો જોઈએ એવો બંધ સમ્યક દ્રષ્ટિને થતો નથી, કેમ કે ચ્યુત થતા નથી. બીજા સમ્યક દ્રષ્ટિ હોય અને એ ચ્યુત થવાને એને પરિસ્થિતિ દેખાય તો એને મદદ કરે. માર્ગથી ચ્યુત થવા જેવું નથી, આવો માર્ગ છે, આ માર્ગને છોડવા જેવું નથી અને બીજી કોઈ વાત મુખ્ય કરવા જેવી નથી. ભાવાર્થ, જે પોતાના સ્વરૂપરૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સ્થિતિ કરે તે સ્થિતિકરણ ગુણયુક્ત છે. શું કહે છે? કે જે પોતાના સ્વરૂપરૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને, સ્વરૂપરૂપી મોક્ષ માર્ગ છે, હું સ્વસ્વરૂપી મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન પણ આત્માને શ્રદ્ધે છે એટલે આત્મામય ભાવમાં પરિણમે છે. જ્ઞાન પણ આત્મામાં પરિણમે છે, આત્મામય પણે, અને ચારિત્રમાં પણ વિતરાગતામાં આત્મામાં સ્થિરતા છે. એ સ્વરૂપરૂપી મોક્ષ માર્ગમાંથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં મોક્ષ માર્ગમાં સ્થિત કરે છે એ સ્થિતિકરણ ગુણયુક્ત છે. તેને માર્ગથી ચ્યુત થવાના કારણે બંધ નથી, પરંતુ ઉદયમાં આવેલા કર્મ રસ્તેને ખરી જતા હોવાથી નિર્જરાજ છે. ઉદય આવે કોઈ પણ પ્રકારનો, પણ એથી માર્ગથી ચ્યુત થાય એવું બનતું નથી. આકલંગ નિકલંગ ને બધાને ઉદય કેવા આવ્યા છે, એ કઈ માર્ગથી ચ્યુત થતા નથી. અનેક પ્રકારના ઉદય આવે, પ્રતિકૂળતાઓ મોટી આવે પડે, માર્ગથી ચ્યુત થાય. જે વજ્રપાતથી આખું જગત માર્ગ છોડી દે, સમ્યક દ્રષ્ટિ માર્ગ છોડતા. સમ્યક દ્રષ્ટિ જેમ સતત નિર્જરા કરે છે તેમ સમ્યક દર્શન નથી, અથવા અજ્ઞાની કેવી રીતે સતત કર્મ બંધ કરે છે, કેમ કે પરિણામ બગાડે છે માટે કર્મ બંધ કરે છે. બંધ કરવું એટલે શું? કે પરભાવ પરદ્રવ્ય પ્રત્યેના જે ભાવો છે એમાં એકત્વપણે બંધાય છે, તન્મય થઈને એકમેક થઈને પ્રતિબદ્ધ થાય છે, બંધાઈ જાય છે. આખે આખો એક ક્ષણના ભાવ સ્વરૂપે આખે આખો પોતાને અનુભવે છે. ગળ્યું લાગ્યું તો જાણે હું ગળ્યો થઈ ગયો આખો, ને કડવું લાગ્યું તો જાણે આખે આખો કડવો થઈ ગયો, એવો અનુભવ કરે છે કે નહીં? તો ત્યાં બંધાઈ ગયો, એ કડવાશના ભાવમાં બંધાઈ ગયો. ખરેખર જુઓ તો એવો ને એવો જ છે, કાંઈ ફેર પડ્યો નથી. કોઈ રજકણની કોઈ પર્યાયનો કોઈ અંશ પણ આત્મામાં ભળતો નથી. અરે એની અવસ્થાનો રાગ દ્વેષ મોહનો કોઈ વિકારી ભાવોનો અંશ પણ પોતાના જ્ઞાયક સ્વરૂપમાં ભળતો નથી, એવો ચોખ્ખે ચોખ્ખો અનુભવ કરે છે એટલે બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને જેમ ગુણશ્રેણી નિર્જરા છે તેમ સમ્યક દ્રષ્ટિ નથી તેને, અથવા અજ્ઞાનીને ગુણશ્રેણી બંધ થતો હશે, હા એને ગુણશ્રેણી બંધ છે, તો તેને કેવી રીતે થતું હશે? કારણ કે દોષ વધારતો જાય છે, એ શુદ્ધિ વધારતો જાય છે. એક મુમુક્ષુની વાત જુદી, મુમુક્ષુ છે એ વિશુદ્ધિમાં આવ્યો છે, બાકી તો પ્રતિ સમય સંસાર અવસ્થામાં જીવ એટલા બધા કર્મ બાંધે છે, એટલા બધા કર્મ બાંધે છે કે મોક્ષ માર્ગમાં ગુણ શ્રેણીએ છૂટે ત્યારે મુક્ત થાય છે. કેટલાય છે ને ગુણ શ્રેણી છોડે ત્યારે મુક્ત થાય છે. ગુણ શ્રેણી એટલે સ્ક્વેર સ્ક્વેર, પહેલા બે દુ ચાર કર્મ છૂટ્યા તો બીજા સમયે ચોકે ચોકે હોળ છૂટ્યા અને ત્રીજા સમયે 16 × 16 એમ ગુણ શ્રેણી નિદ્રા થાય છે ત્યારે છૂટે છે. એટલા એને અજ્ઞાન ભાવે બાંધેલા ગુણ શ્રેણીએ બાંધવામાં એવા જ બાંધ્યા છે. પછી છોડવામાં એવી ઝડપથી બાંધે છે, એથી વધારે ઝડપથી તો છોડે છે. એ પરમાણુની ગણતરી છે. તેને માર્ગથી ચૂત થવાના કારણે બંધ થતો નથી, પરંતુ ઉદયમાં આવેલા કર્મ રસ દઈને ખરીદતા હોવાથી નિર્જરા છે. એ કર્મ આવે છે, વિપાક થાય છે, એ વખતે એનો રસ પ્રગટ થાય છે, શક્તિ ફળદાન શક્તિ છે, અને પછી એની નિર્જરા થાય છે. હા, પછી જ કર્મ છૂટે, એ પહેલાં તો બંધાતા જ જાય. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આશ્રમ અને બંધ બધાય કર્મોનો ચાલુ છે. સમ્યક દર્શન થયા પછી નિર્જરા થાય, એટલે એને છૂટવા માંડે. પ્રતિ સમય મોક્ષ માર્ગમાં એ આગળ વધે અને છૂટતો જાય. સમ્યક દર્શનનું મહત્વ ઘણું છે, એના કારણે સમ્યક દર્શનનું મહત્વ ઘણું છે. હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે. આ વાત્સલ્ય છે એ આ કાળમાં થોડી વાત્સલ્યની ક્ષતિ દેખાય છે. એ વાત્સલ્ય છે એ ઘણું હોવું જોઈએ પરસ્પરમાં. જો કુણદી વચલતમ તીર્ણમ સાવણ મુખ મગમની સો વચ્છલ ભાવ જુદો સમાધિથી મુણે દબો. મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો સાધકો અને સાધનો બે લીધા છે તેમના પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય ઉપાધ્યાય ને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે. તે વત્સલ ભાવયુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવો. આપણે આ વાત્સલ્યને ચાલતી લૌકિક ભાષામાં પ્રેમ કહીએ છીએ. માતાને જેમ પોતાના પુત્ર પ્રત્યે વાત્સલ્ય હોય, ગાયને વાછડા પ્રત્યે વાત્સલ્ય હોય છે. ગાયને શું સ્વાર્થ છે? વાછડા પ્રત્યે કંઈ સ્વાર્થ ને નિસ્વાર્થ પ્રેમ છે, એને વાત્સલ્ય કહેવામાં આવે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાય ભાવમયપણાને લીધે, એમાં પણ એ જ કારણ છે. વાત્સલ્ય આવવાનું કારણ પણ એ છે, કેમ કે એણે પોતાના ગુણો પ્રત્યે વાત્સલ્ય કર્યું છે, નિશ્ચયથી પોતાના આત્મા પ્રત્યે વાત્સલ્ય કર્યું છે, એ વ્યવહારે સાધકો પ્રત્યે સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે. હા, ઉપકારી ઘણા ઉપકારી છે, ઘણા મોક્ષુઓને ઉપકારી એકબીજાને માર્ગે ચડાવે અને પ્રેમથી માર્ગે ચડાવે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી આ નિશ્ચય વાત્સલ્ય લીધું. શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો હોવાથી એમાં ભેદ પાડતા નથી. પર્યાય અને દ્રવ્યનો ભેદ નથી રહેવા દેતા એમ કે છે. કેમ કે પર્યાય પોતે જ દ્રવ્ય પ્રત્યે શ્રદ્ધાથી, જ્ઞાનથી અને ચારિત્રથી અભેદ થાય છે. ભાવે અભેદતા સાધે છે કે નહીં? માર્ગવત્સલ એ માર્ગવત્સલ ગણાય છે. શું? અર્થાત મોક્ષ માર્ગ પ્રત્યે અતિપ્રતિ વાળો છે. સમ્યક દર્શનને, સમ્યક દ્રષ્ટિને મોક્ષ માર્ગ અતિપ્રિય છે એમ કહે છે. માર્ગનો પ્રેમ એને જેટલો છે એટલો એને બીજા પ્રત્યે પ્રેમ નથી. એ માર્ગ પોતાના પરિણામ છે ત્યારે સાધક દશામાં, અને તેથી સ્વાભાવિકપણે એ માર્ગમાં આવેલા હોય તેના પ્રત્યે પણ એને વાત્સલ્ય આવ્યા વિના રહેતું નથી. એ બહુ સ્વાભાવિક છે. તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી. અનુપલબ્ધિ એટલે અપ્રાપ્તિ, પ્રત્યક્ષ ન હોવું. તેથી માર્ગના અભાવમાં જે બંધ થાય તે બંધ તેને થતો નથી. પરંતુ નિર્જરા છે પણ એ માર્ગની ઉપલબ્ધિના કારણે, પ્રત્યક્ષ હોવાને કારણે, પ્રાપ્ત હોવાને કારણે બંધ થતો નથી. અર્થ કર્યો છે, ભાવાર્થમાં અર્થ બરાબર કર્યો છે. વત્સલપણું એટલે પ્રીતિ ભાવ, વત્સલપણું એટલે પ્રીતિ ભાવ, પ્રેમ ભાવ, એને વત્સલપણું કહેવામાં આવે છે. આ જગ્યાએ આ વિષય નીકળ્યો છે. જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો અને અનુરાગ વાળો હોય, જો જે જીવને પોતાના મોક્ષ માર્ગ પ્રત્યે અને પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિ ભક્તિ હોય, તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. એને માર્ગની અપ્રાપ્તિને લઈને બંધ થતો નથી. કેમ કે માર્ગની પ્રીતિને લઈને માર્ગથી ખસતા નથી, માર્ગમાં આગળ વધે જ જાય છે. એની સાથે અભેદતા સાધે છે. એટલી બધી પ્રીતિ છે કે અભેદતા સાધે છે. હા, એ વાત છે. ભક્તિ પ્રેમનો એને વાત્સલ્ય કહો, એક જ વાત છે. ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે લીધું ને, એ આ વાત્સલ્યની વાત લીધી છે. ત્યાં તો પ્રશ્ન એવો છે કે મુમુક્ષુને જ્ઞાની પ્રત્યે એમ લેવું, તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. કર્મ રસદયને ખરીદતા હોવાથી નિદ્રા છે. શું? એ કોઈ પ્રકાર ઉત્પન્ન થાય તો પણ જ્ઞાનીને એમાં જોડાણ થતું નથી. વાત્સલ્ય મુખ્ય રહે છે. વાત્સલ્ય છે એ મુખ્ય રહે છે. કોઈ પણ કર્મનો ઉદય આવે છે, એવું દેખાય કે અહીંયા વાત્સલ્ય ક્યાં રહ્યું? કોઈ વખત કોઈના પ્રત્યે કોઈ પ્રકારના પરિણામ થાય ત્યારે એમ કે વાત્સલ્ય ન દેખાતું હોય, એ વખતે વાત્સલ્ય કાંઈ ચાલ્યું ગયું છે? ઉલટાનું વધારે છે. કેમ કે અભિપ્રાય ક્યારેય બદલાતો નથી. પરિણામની અંદર અભિપ્રાય વિરુદ્ધ એવા પરિણામ દેખાય તો પણ અભિપ્રાય તો બદલાતો નથી. અભિપ્રાય એમને ઊભો છે એટલે એ પરિણામને દૂષિત ગણવામાં આવતા નથી. પોતાનું એ પોતાના અભિપ્રાયને પુષ્ટ કરે છે. ગુણ પ્રત્યે પ્રીતિ હોય તો વાત્સલ્ય આવ્યા વિના નિશ્ચય પોતાના ગુણ પોતાના આત્મા પ્રત્યે વાત્સલ્ય આવે, બીજે માર્ગમાં આવનાર પ્રત્યે એને આદર વાત્સલ્ય આવ્યા વિના નિયમ છે. ગુણ દ્રષ્ટિ થઈ ગઈ છે, ગુણ ગ્રાહક છે, દોષ દ્રષ્ટિ ચાલી ગઈ છે, સહજ જ છે. એ પ્રકાર સહજ જ હોય છે. આ તો જાણવા માટે બધો વિષય છે, પણ કરવો પડે એમ વાત નથી. સહેજ જ વાત્સલ્ય આવ્યા વિના ગાય છે કે તો સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે, ઉઘાડતી માણસ જેટલો નથી હોતો, પણ એના વાછરડા પ્રત્યે એને વાત્સલ્ય કેટલું હોય છે એ લોકો સમજી શકે. એને એની વાણી વગર, એની વર્તણૂકથી, ચેષ્ટાથી સમજી શકે છે કે નહીં? ભાષાનો એકથી શું થઈ ગયું? વાત્સલ્ય તો વાત્સલ્ય છે. એ પરસ્પર સાધર્મીમાં પણ વાત્સલ્ય એવું નીતરતું વાત્સલ્ય દેખાવું, તો એ વાતાવરણ જુદું જ થઈ જાય. વાતાવરણ આખું જુદું છે, એકદમ પ્રેમમય વાતાવરણ થઈ જાય. દૂષણ છે, દોષ છે, દોષ છે, દોષ છે, કઈ ગુણ નથી.